एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपी वाला संपादित रचनावली पठन शैलेश नवाणु तपस्वी अने तरंगिणी लेखक बुद्धदेव बसु। बंगाली साहित्य में केटलाक आधुनिक कवियो थया, एमां बुद्धदेव बसुनुं नाम मोखरे छे। एमणे कविता उपरांत टूंकी वार्ता नवलकथा निबंध विवेचन पण आप्या छे। પણ એમણે 1966માં પ્રગટ કરેલું નાટક તપસ્વી અને તરંગિણીને 1967નું સાહિત્ય અકાદમી દિલ્હીનું ઇનામ મળેલું છે। આ નાટક રંગભૂમિ પર ભજવી શકાય તેવું તો થયું છે, પણ સાથે સાથે એમાં બુદ્ધદેવની કવિ પ્રતિભાનો ઝબકાર પણ જોવા મળે છે। ભોળાભાઈ પટેલે આ જ નાટકનો 1982માં તપસ્વી અને તરંગિણી નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। બુદ્ધદેવે નાટકનું વસ્તુ ઋષ્યશૃંગના જાણીતા ઉપાખ્યાન પરથી લીધું છે। ઉપાખ્યાન પ્રમાણે ઋષ્યશૃંગ વિભાંડંકનો પુત્ર છે અને પિતા વિભાંડંકે એને અરણ્યમાં ઉછેર્યો છે। પુખ્ત વયનો થયો ત્યાં સુધી પિતા સિવાય એણે અન્ય કોઈ પુરુષને જોયો નહોતો, પણ અંગદેશમાં જ્યારે ભયંકર દુકાળ પડ્યો ત્યારે એના રાજા લોમપાદે બ્રાહ્મણોની સલાહથી વારાંગનાઓ દ્વારા ઋષ્યશૃંગને પોતા પાસે ખેંચ્યો અને પોતાની દીકરી શાંતાનું એની સાથે લગ્ન કર્યું। ઋષ્યશૃંગની પ્રસન્નતાથી રાજ્યમાં વરસાદ થયો। ઋષ્યશૃંગ અંગેની આ પુરાણની વાતમાં બુદ્ધદેવે ઘણા અંશો કલ્પનાના ઉમેર્યા અને નવેસરથી કથાનકની માવજત કરી। બીજી રીતે કહીએ તો એક પૌરાણિક કથાની બુદ્ધદેવે પોતાની રીતે રચના કરી છે। આમ કરવાથી આ પુરાણ કથા માત્ર પુરાણ કથા રહેતી નથી, એ આજના જમાનાના માનસનું પણ પ્રતિબિંબ પાડે છે। આથી પુરાણ કથાનું આધુનિક કથામાં રૂપાંતર થયું છે। ઋષ્યશૃંગની મૂળ કથાનો વિષય મનુષ્યમાં રહેલો કામ હતો। જીવનના ચાર પુરુષાર્થોમાંના એક પુરુષાર્થ કામની જીવનમાં કેવી મહત્તા છે અને કામ કઈ રીતે શુષ્ક જીવનને ફરી પ્રાણવાન કરે છે એ એનો મુખ્ય સંદેશ હતો। પણ બુદ્ધદેવે કામની સાથે પ્રેમને સાંકળ્યો છે, તેમજ કામ અને પ્રેમના સંયોજનનું એક જટિલ રૂપ ઊભું કર્યું છે, બતાવ્યું છે કે એકબીજાને ઉતરડી શકાય તેમ નથી। કામમાંથી પ્રેમમાં પહોંચેલાની અહીં સાદી સીધી વાત નથી, પણ કામમાંથી પ્રેમમાં પહોંચ્યા પછી સ્ત્રી અને પુરુષની જે નવી શોધ શરૂ થાય છે એની વાતને બુદ્ધદેવ પ્રકાશમાં લાવે છે। બુદ્ધદેવે બે છેડાઓને એકઠા કર્યા છે। એક છેડે એવો તપસ્વી છે જેણે જન્મ્યા પછી કોઈ નારીને જોઈ જ નથી, એ અરણ્યમાં ઉછર્યો છે અને પિતા સિવાય કોઈ મનુષ્યનો એને પરિચય નથી। પિતાએ નાનપણથી જ એને માત્ર બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપ્યું છે, એ સિવાયના કોઈ વિશ્વની એને ખબર નથી। આવો તપસ્વી જ્યારે પહેલીવાર કોઈ નારીને જુએ છે ત્યારે એના જીવનની દિશા સદંતર બદલાઈ જાય છે। બીજે છેડે નગરવધુ જેવી તરંગિણી છે, અનેક પુરુષોનું સેવન કરવું, એમની સેવા કરવી એનું ધ્યેય છે, એણે કોઈ એક પુરુષ સાથે જીવન વિતાવવાની કલ્પના જ કરી નથી। આવી કામકલામાં પાવરધી વારાંગના બાળક જેવા નિર્દોષ તપસ્વીના સમાગમમાં આવે છે અને પહેલીવાર પ્રેમનો અનુભવ કરવા લાગે છે। આમ બે છેડાના અનુભવો એકઠા થતાં વાત ગૂંચવાય છે। કામ કઈ રીતે જુદા જુદા સ્વરૂપે પુરુષ અને સ્ત્રીને પ્રેમ તરફ લઈ જાય છે અને પ્રેમ કઈ રીતે બંનેને પોતપોતાની રીતે આત્મશોધ તરફ વાળે છે એની માર્મિક કથા અહીં ઊભી થાય છે। આ વાર્તાને આધાર આપનારા અંશુમાન, ચંદ્રદૂત અને શાંતા જેવા પાત્રોનો પણ નાટકમાં સમર્થ રીતે ઉપયોગ થયો છે। ચાર અંકમાં વહેંચાયેલું નાટક આ રીતે વિકસેલું છે। પહેલા અંકમાં પોતાના દીકરા અંશુમાનને રાજાની પુત્રી શાંતા ચાહતીઓ હોવા છતાં દુકાળ પીડિત અંગદેશના ઉદ્ધાર માટે રાજમંત્રી રાજપુરોહિતની સલાહથી શાંતાની મરજી જાણ્યા વિના ઋષ્યશૃંગ સાથે એના લગ્નની ગોઠવણ કરે છે। બીજી બાજુ લોલાપાંગી વેશ્યાની ધનલોભની નબળાઈનો લાભ લઈ એની વારાંગના પુત્રી તરંગિણીને ઋષ્યશૃંગને લાવવાનું કાર્ય પ્રયોજે છે। તરંગિણી કાર્યનું બીડું ઝડપે છે। બીજો અંક ઋષ્યશૃંગ આશ્રમમાં યજ્ઞના નિત્યક્રમમાં વ્યસ્ત છે ત્યાંથી શરૂ થાય છે. ત્યાં એ તરંગિણી અને એની સખીઓને આવતા જુએ છે. ક્યારેય નારી ન જોઈ હોવાને કારણે એ સૌને નવા પ્રકારના તપસ્વી માની બેસે છે. તરંગિણી છલપૂર્વક ઋષ્યશૃંગના કંઠમાં હાર નાખી એને આલિંગન ચુંબન આપી અનંગવ્રત શીખવે છે. આ બાજુ તરંગિણી ઋષ્યશૃંગની નિર્દોષ દ્રષ્ટિથી પ્રભાવિત છે, તો ઋષ્યશૃંગ નિર્ધૂમ હોમાનલ જેવી નારીથી આકર્ષિત છે. તરંગિણી ઋષ્યશૃંગને રાજ્યમાં ખેંચી લાવે છે. ત્રીજા અંકમાં ચંદ્રકેતુ તરંગિણીને ચાહતો હોવા છતાં તરંગિણી પ્રતિસાદ આપતી નથી અને પાષાણવત થઈ ગઈ છે. શાંતા ઋષ્યશૃંગને પરણાવી હોવાથી શાંતાના પ્રણયી અંશુમાનની આંખે અનાવૃષ્ટિ અને હૃદયમાં દુકાળ છે. તરંગિણીને લાગે છે કે ઋષ્યશૃંગને જીતવા જતાં એ પોતે જ જીતાઈ ગઈ છે. ચોથા અંકમાં ઋષ્યશૃંગ અને શાંતા પાસે અંશુમાન જઈ ચડી શાંતા પ્રત્યેનો અનુરાગ ખુલ્લો કરે છે, તો તરંગિણી ઋષ્યશૃંગને સન્મુખ થતાં ઋષ્યશૃંગ સૌની હાજરીમાં તરંગિણી પ્રત્યેનો પોતાનો ભાવ જાહેર કરે છે. તરંગિણી કહે છે, આજે હું પાદ અર્ધ્ય લાવી નથી કોઈ જાળ કોઈ કપટ, આજ માત્ર હું મને પોતાને જ લઈને આવી છું. તો ઋષ્યશૃંગ પણ કહે છે, હું ત્રાતા નથી, અન્નદાતા નથી, યુવરાજ નથી, મહાત્મા નથી, એકમાત્ર તેની જ પાસે કોઈ હેતુ પ્રાપ્તિનો હું ઉપાય નથી, એકમાત્ર તેની જ પાસે હું કેવળ ઋષ્યશૃંગ છું. અંતે ઋષ્યશૃંગ ઋષિશક્તિથી શાંતાને એનું કૌમાર્ય પાછું આપી જંજીર તોડી મૂળ વેશમાં નીકળી પડે છે, તો તરંગિણી પણ ગૃહત્યાગ કરે છે. કાવ્યથી ધબકતા સંવાદો, પૌરાણિક પાત્રોની આધુનિક માવજત અને કાળપ્રેમનું રહસ્ય, બધાથી આ નાટક એકદમ ધ્યાન ખેંચાનારું બન્યું છે.